તારીખ 18/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 528
જીવને સ્વરૂપ જ્ઞાન નો ભંગ થતો નથી, સ્વરૂપ જ્ઞાન મળતું નથી, આત્મ જ્ઞાન મળતું નથી. દેહથી ભિન્નપણાનું જે જ્ઞાન છે એ જ્ઞાન બરાબર ચાલુ રહે છે અને વેદના વેદાય છે. લક્ષ્ય છે ને અહીંયા પરિણતિ પણ છે, ભિન્ન પરિણતિ છે. જ્ઞાન દશાની અંદર ભિન્ન પરિણતિ છે, એટલે જ્ઞાનથી જુદા છે, શ્રદ્ધાથી તો તદ્દન જુદા છે, આચરણથી પણ આંશિક જુદા છે, પુરુષાર્થથી આંશિક જુદા છે, સુખદુઃખના પરિણામથી પણ આંશિક જુદા છે. એટલે સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. અથવા જો થાય છે તો, જો સ્વરૂપ જ્ઞાનનો ભંગ થાય તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતો નથી. અજ્ઞાન થઈ ગયું અને સ્વરૂપ જ્ઞાન સંભવતો નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વિજ્ઞાન કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. શું થાય? જે જીવને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય માટે પૂર્વે બાંધેલા બધા કર્મ એના એ જ વખતે બળી જાય, નાશ પામી જાય, ખરી જાય એવું બનતું નથી. પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ઉકાય, ઉકર્ષણ થાય, સંક્રમણ થાય, એ બધું થાય, પણ બધાનો નાશ થઈ જાય તો સિદ્ધપદ થઈ જાય આત્મજ્ઞાન થતા. તે સર્વકર્મના સર્વકર્મક્ષયનો મોક્ષપદ છે એવું થઈ જાય, પણ એમ તો બનતું નથી. એટલે આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વિજ્ઞાન કર્મ નાશ જ પામે એવો કોઈ નિયમ નથી. કે તેની સ્થિતિ એ નાશ પામે છે, જે સ્થિતિ બાંધે છે એ સ્થિતિ ઉદયમાં આવીને પછી ખરે છે, ત્યાં સુધી એ નાશ પામતા નથી. મળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. અચ્છા, એ જે વેદનીય કર્મ ઉદય આવે માટે જ્ઞાનને આવરણ થાય એવું નથી, એવું કંઈ નથી, કારણ કે અઘાતી છે. અવ્યાબાધપણાને આવરણરૂપ છે, જે અવ્યાબાધત્વ નામનો ગુણ છે એને આવરણરૂપ જરૂર છે, પણ જ્ઞાનને આવરણ કરે એમ નથી. ચાર જે આઠ ગુણ લીધા છે ને, આઠ ગુણમાં એક અવ્યાબાધત્વ નામનો ગુણ છે, જે અરિયંત દશા સુધી પ્રગટ નથી થતો, પછી પ્રગટ થાય છે સિદ્ધ દશા.
બહુ સરસ સિદ્ધાંત મૂકી દો. કર્મ જળ છે ને જ્ઞાન ચેતન છે, જળ ચેતનનું કંઈ કરી શકતું નથી.
આ કર્ણનો યોગના દૃષ્ટિકોણથી પણ બહુ ચોખ્ખું સ્પષ્ટીકરણ છે. કર્મ જ્ઞાનને આવરણ, તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે, અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી. જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય હોય છે, તેરમા ગુણ સ્થાનમાં પણ વેદની કર્મનો ઉદય છે, ચાર અગાતીમાં આયુષ નામ ગોત્રને વેદની, ત્યાં સુધી અવ્યાબાધત્વ નથી પ્રગટ થતું, પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. અને જ્ઞાન વિકાસ પણ પામે છે, સમ્ય જ્ઞાન પણ થાય છે, કેવળ જ્ઞાન પણ પ્રગટે છે, તો એને બાદ કરતો નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતા તેનો અવ્યાબાધપણ વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. અરિયન દશામાં પણ અમુક ભાવે રોકાઈ ગયેલું છે. જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી નીચે તથા ગુણ સ્થાને પણ તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, એ માત્ર સંબંધ જેવો જ આવરણ છે, કેમ કે પોતે એનાથી જુદા પડી ગયા છે. એટલે જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી માત્ર સંબંધ પૂરતો આવરણ છે, અનુભવમાં આવરણ નથી, સાક્ષાત આવરણ નથી, ખરેખર આવરણ નથી. એ રીતે એમનું અવ્યાબાધત્વમાં પણ ફેર પડે છે, જ્ઞાન થતાં અવ્યાબાધત્વમાં આ પ્રકારનો ફેર પડી જાય છે. આખુલા સતી સત્પુરુષ જે ગાયા અને પ્રતિ જે કાનું સ્થાન ઉદ્ભય થાય આનું નિરાવરણ થઈ ગયું.
શંકા શંકા ના પડે, શંકા કરવાની જરૂર નથી.
જો કોઈ સ્પષ્ટ સિદ્ધાંત
જેને દેહમાં આત્મબુદ્ધિ નથી અને જે વેદનીના ઉદય પ્રસંગે પણ ભિન્નપણે જ અનુભવ પણ ભિન્ન અનુભવ પણ વર્તે છે પછી કાંઈ એને પ્રશ્ન નથી. અલ્પ અસ્થિરતા બુદ્ધિ પ્રવૃત્તિ કે કમવાર મન વચન કાયમની ચેષ્ટા દેખાય ખરી, પણ એ અસ્થિરતા બુદ્ધિ છે, અજ્ઞાન જેવી નથી.
જે એક વિષય હાથમાં લે છે કેટલા પડખા એને સ્પષ્ટ કરી દે છે, ભરેલો છે પણ આટલી સ્પષ્ટતા જો આવી રીતે થાય નહીં તો ખ્યાલમાં આવે એવું છે. જલ્દી આવ્યો કોઈ
બહુ સરસ સ્પષ્ટ વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે કાંઈ અજ્ઞાનનું લક્ષણ નથી. આ વેદના મને છે અને તેથી હું દુઃખી છું એવો જે વિષમ ભાવ તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદનાનું હોવું તે કોઈ અજ્ઞાનનું લક્ષણ નથી. તે પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે, અજ્ઞાનનું લક્ષણ નથી પણ પૂર્વ ઉપાર્જિત
કર્મનું ફળ છે.
પહેલાં એને અજ્ઞાન ભાવે કર્મ બંધાયેલું એ ઉદયમાં આવ્યું છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપ છે અથવા પ્રારબ્ધના ઉદય રૂપ છે, તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે, એને અનુભવ કરતા જ્ઞાનીને વિષમ પરિણામ થતા નથી. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. એટલે અવિષમ પરિણામ થતા હોવાથી જીવ અને શરીર ભિન્ન છે એવો જે જ્ઞાનનો સંસ્કાર, જ્ઞાનનો પ્રયોગ, જ્ઞાનનો અનુભવ એ જ્ઞાની પુરુષને અબાધ જ રહે છે, એમાં બાધા પડતી નથી. વેદના આવે એટલે આત્મજ્ઞાનને બાધા નથી પડતી. ઉમટાના જ્ઞાનીઓ તે કાળે વિશેષ ભિન્નપણાના પુરુષાર્થમાં યોજાય છે.
જો બાધારૂપ થતો હતો તો કોઈ દિવસ જ્ઞાનની
જાનને વાલા હૈ ઉસકો ઉસકી દ્રષ્ટિ કિતની ગહેરાઈ તક પહોંચતી હૈ ઉસ પર વો બાત નિર્ભર હૈ. સબ જાન લેવે એસા નહીં, સબ જાન નહીં સકે, લેકિન જિસકો ઘનિષ્ઠ પરિચય હો વો ભી જાન સકે. જૈસે કોઈ નિરંતર ઉસકી સેવામાં રહેતા હૈ એસા કોઈ મોક્ષ ઉસકો પતા ચલતા હૈ, અથવા કોઈ એસા વિશિષ્ટ મોક્ષ હો કે જિસકી ઇતની ગહેરી દ્રષ્ટિ જાતી હો गहराई में जा सकता तो उसको पता चल जाता है. पता चलता है तो उसको इस ज्ञानी के अद्भुत जो दशा है भिन्नपणा की उसके प्रति बहुमान और भक्ति और ऐसे पता चले ही नहीं ऐसी भी बात, सबको पता चले ऐसी भी बात.
વિચક્ષણતા
મૌખિક વિચક્ષણતામાં કામ
એવી
જે જ્ઞાનીની પરંતિને ઓળખે
કોઈ રૂપ સે કભી બહાર વ્યક્ત હોતી કિસી લક્ષણ સે કોઈ મુદ્રા સે
હોતી હૈ જબ તો પતા ચલતા હૈ બરાબર હોતી હૈ વૈસે તો સામાન્ય તોર સે તો જ્ઞાન હૈ ઉસમે જો સામાન્ય અજ્ઞાની સંસારિક જીવ એસે વેદના કે સામાન્ય વેદના કે કાલ મેં જો દુઃખી હોતા હૈ ઉસમે તો જ્ઞાની કો તો ઇતના દુઃખ પર દિખાવે નહીં હોતા હૈ વેદના કા કે કિસી કો પતા હી નહીં ચલે કે ઉસકો કુછ વેદના હૈ બાત તો ક્યા હૈ વેદના કે તારતમ્યતા કા બહુ ભેદ હૈ સામાન્ય વેદના તીવ્ર વેદના બહુ તીવ્ર વેદના એસા બહુ સા ભેદ હૈ તો ઇસમે મુનિ દશામાં ભી કભી એ વેદના જો હૈ વો ઉતની હો જાવે જૈસે સંથારા કે કારણ તો દૂસરે મુનિ જો હૈ ઉનકો સંબોધન કરતે હૈ વગેરે અકેલે રહે જાયંગે શાયદ વો વેદના મેં જો એકત્વ હો જાયેગા તો દશા બિગડ જાયેગી પરિણામ બિગડ જાયેગા તો ઉસકા જો સમાધિ મરણ હૈ વો નહીં હોગા તો વો લોગ જાતે હૈ ઉનકે સેવા શુશ્રૂષા ભી કરતે હૈ તો ઉનકો સંબોધન ભી કરતે હૈ દોનો વાત કરતે હૈ ઓર દોનો ઉચિત ભી વૈસે જ્ઞાની હૈ તો સામાન્ય વેદના મેં તો દૂસરે કો બહુ લગે તો ઉસમે તો દૂસરે કો પતા હી નહીં ચલે કે ઉસકો વેદના હૈ કે નહીં મતલબ ઉનકી જો સહન શક્તિ હૈ વો ઇસલિયે બઢ જાતી હૈ કે વો ભિન્નતા કા પુરુષાર્થ હોના ચાહિયે ફિર ભી વેદના એસી ભી તીવ્ર હો સકતી હૈ કે જિસસે જ્ઞાની કે મન વચન કાયા કે ઉનકી ચેષ્ટા મેં વો વેદનાગ્રસ્ત હૈ એસા પતા ચલે ઉસ કાળ મેં અજ્ઞાની કો શંકા પડતી હૈ જિસકો દૃષ્ટિ નહીં હૈ જ્ઞાન દશા પહેચાન નહીં હૈ ઉસકો પર શંકા પડતી હૈ એ જ્ઞાની કૈસા હૈ દેહ મેં વેદના આ ગઈ તો વેદના મેં તન્મય હો જાતા હૈ એસા આપકો લગતા હૈ જબકિ કોઈ યોગ્યતા વાલા હોતા હૈ ગહેરાઈ વાલી દૃષ્ટિ હોતી ઉસકો પતા ચલતા હૈ વાહ બહુ વેદના તીવ્ર હોતે હુએ ભી ઇનકા પુરુષાર્થ ભી અવશ્ય તીવ્ર હૈ યે પતા ચલ સકતા હૈ
કિયમ જો કા તો લડે છે વેદના
હૈ
લડે છે આ વિરુદ્ધ ભાવની સાથે લડે છે વિભાવની સાથે લડે છે
પતા ચલ સકતા હૈ સભી કો ચલે વો બાત નહીં હૈ કિસી કો ચલ થોડી બહુ સૂક્ષ્મ હૈ તો ઉસકે મન વચન કાય કી ચેષ્ટા પસંદ કરતા ચાલતા હૈ એસા
સુખા તો ક્યા ઇસલિયે હો જાતી હૈ કે વેદના કી તારતમ્યતા કા જ્ઞાની જીવ કો તો ખબર નહીં
મને યે તો સહી બાત તો યે હૈ કે ઇસ વિષય મેં ભી તૈયાર હોના યોગ્યતા હોની જબ ઇસી કા કામ હૈ સર્વસાધારણ જીવો કા યે કામ નહીં હૈ એસી વાત પણ યે વાત અવશ્ય હૈ જો ઇધર શ્રીમદજી લિખતે હૈ કે દેહમાં આત્મબુદ્ધિ હોતી નહીં और विषम भाव होता नहीं विषम भाव छे ते ज्ञान ने बाधा कारक छे દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય એ પ્રારબ્ધ વેદવા રૂપે છે, નવા કર્મનો હેતુ
નથી.
છેલ્લા વર્ષોમાં અસ્વસ્થ રહી છે, છેલ્લા બે ત્રણ વર્ષોમાં એમની તબિયત અસ્વસ્થ રહી છે. કારણ જો એમના નજીકના પરિચય હોય તો એમને ચોક્કસ ભક્તિ થાય કેવી રીતે વેદનાનો ઉદય ભિન્ન રહીને વેદે છે, અક્ષમ પરિણામે વેદે છે.
વધારેમાં વધારે પરીક્ષાનો કાળ તો શારીરિક વેદનાના ટાઈમે જ છે.
પરીક્ષાનો કાળ તો છે પણ સામાન્ય રીતે હોશિયાર થઈ વખતે તીવ્ર થાય છે. અને સામાન્ય વેદનામાં તો જાણે કાંઈ છે જ નહીં, વર્ણન કરી દઈએ કે અત્યારે વેદના આવી ચાલે છે, પણ ઠીક છે તો નહીં છે. પછી કોઈ એક હદે અસ્થિરતાને કારણે થોડું ખેંચાણ દેખાય છે, તો પણ અજ્ઞાનીની જેમ શકતા નથી થતી. એ વખતે જાણે છે કે મારી જેટલી કમજોરી છે એટલો અહીંયા પરિણામની અંદર ફરક પડે છે. બાકી વેદનાથી તો હું ભિન્ન છું, એ તો સ્વપ્નમાં પણ શરીર અને વેદનાથી હું હવે એકત્વ પામ એ વાત રહેતી નથી. એ તો ભિન્ન પડી ગયા તે ભિન્ન પડી ગયા. જબ પહેલે દફે બતાવ્યા ગયા કે આપકો બ્લડ કેન્સર હૈ, ગુરુદેવ શું કીધું ખબર છે તમને? રાત્રિ ચર્ચામાં પોતે બોલ્યા. આમ તો કીધું તો ખાનગીમાં, પણ રાત્રિ ચર્ચામાં પોતે બોલ્યા કે આ લોકો એમ કહે છે કે બ્લડ કેન્સર છે, અમને તો કાંઈ એવું લાગતું નથી.
અહીંયા કાંઈ લાગતું નથી.
આ બધા કહે છે તો હોય તો કોને ખબર છે, એ લોકો જાણે. બીજાને ખબર પડે સામાન્ય માણસને તો એની સાયકોલોજી એટલી ડાઉન થઈ જાય. શું? અચ્છા, તબિયત ક્યારેક વધારે અસ્વસ્થ થતી હતી ત્યારે પછી મુમુક્ષુ તો બધા દોડાદોડી કરે ને, ખબર મારે કે એવું કંઈ કરો. હવે અહીંયા જવું છે ને એમ કે શું તો આયુષ છે ત્યાં સુધી દેહ છૂટવાનો, અને દેહ છોડીને પછી અહીંયા જવું છે ને સ્વર્ગમાં જરા ઊંચે હાથ કરે, અહીંયા જવું છે તો જાણે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કેમ કે તારંગા જવું છે ને, તો એમાં હું રક્ષો પણ એમાં એટલું નોર્મલ લાગે. અહીંયા જવું છે કે અને શરીર જીર્ણ થયું છે, હું કઈ જીર્ણ થયો નથી. અને આ શરીર થી જુદા પણ આયુષ નો સમય પૂરો થતા થવાનો છે, ત્યારે જ્યાં જવાનું છે એની ખબર છે. એમ આપણને ખબર પડે છે કે ભાઈ આ કપડું હવે ફાટ્યું, હવે આ કપડું પહેરાય એવું રહ્યું નથી, પહેરશું તો નહીં પહેરાય કેમ કે જડી ગયું છે. તો એ કપડું મૂકી દઈએ, પહેરવાનું છોડી દઈએ ને બીજું કપડું પહેરીએ છીએ, એમાં હરક શોખ શું બીજો? એ જૂના કપડાં છોડ્યા એનો શોખ થઈ જાય છે, નવું કપડું પહેરી દીધું એનો હરક થઈ જાય છે. એ તો એક નોર્મલ પ્રક્રિયા છે, પ્રક્રિયા છે. 103 डिग्री में प्रवचन देता है अत्यार तो कोई खबर नहीं पड़ी। नॉर्मल जे रीते प्रवचन देता हो रीते प्रवचन देता पीछे पोता रूम में जाए ने ख्याल हो चंदू भाई ने कहे कि शरीर कहीं उष्ण थू लगे जो जो कि शू है जो तो 103 डिग्री ताप 103 डिग्री ताप तो कैसे जो लगत शरीर उष्ण थू बस बीजा ने 103 डिग्री में तो લાંબા થઈને પડી
જાય
તો ખબર જ પડતી નથી એટલે શું સામાન્ય પરિસ્થિતિ છે ને એ તો બીજાને ખબર ન પડે કે આમને આટલું થયું છે એ તો બીજાને ખબર ન પડે બેન્સને ફાઇલ્સને બહુ તકલીફ થઈ હતી અવારનવાર થતી હતી છેલ્લા વર્ષોમાં પાઇલ્સની તકલીફ એટલી હતી કે જેને થર્ડ સ્ટેજના પાઇલ્સ કહીએ એટલી બધી ખરાબ તકલીફ પણ એ જ દિવસોમાં એ જે તત્વ ચર્ચા કરતા હોય કોઈને કાંઈ ખબર પડે નહીં કે અત્યારે અમને આટલી વેદના અંદર ચાલે છે કાંઈ ખબર ન પડે અમે લોકો નજીક હતા તો અમને જણાવે ત્યારે ખબર પડે કેમ આમ છે સામાન્ય વેદનાની તો કોઈને ખબર જ ન પડે સામાન્ય એટલે બીજા તો એમાં રાડગુમ કરે બીજા માણસો તો એની અંદર રાડગુમ કરે બીજાને તો ખ્યાલ જ ના આવે કે આમાં અત્યારે વેદનામાં ઉભા છે કોઈને જે હાર્ટનું પેઇન થતું હતું ચેસ્ટ પેઇન જે થતું હતું ત્યારે જ બીજાને ખ્યાલ આવે એ કંઈક બહુ અસાધાર વધારે થતું બીજાને જે ગુણો દુખાવું હોય એમાં તો જયારે કોઈને ખબર જ ન પડે એટલું બધું એમ તારતમ્ય ભેદ હોય છે ખરી વાત એ છે કે એમની જે અંતરંગ દશા છે એ જો સમજાય તો એમની જ્ઞાનની પરિણતિ શું કામ કરે છે પુરુષાર્થની પરિણતિ શું કામ કરે છે ઉદયની પરિણતિ શું કામ કરે છે ઉદય શું કામ કરે છે અને એ બધાને વચ્ચે પોતાને ચાલને એડજસ્ટમેન્ટ શું કામ કરે છે કુશળતા શું કામ કરે છે એ બધા પાંચે પાંચ છ મુદ્દા છે એ બધાનો સમગ્ર અભ્યાસ થઈને જે આખો ચેતા આખો આખો પિક્ચર ખ્યાલમાં આવે ત્યારે એ જ્ઞાન ઉપર બહુ માન્ય તૃપ્તિ થાય છે આ એક અલૌકિક દશા છે અલૌકિક પરિસ્થિતિ છે એ સમજાવવા માટે આપણે તારવીએ છીએ ડાયરીના એના માટે તૈયાર કરીએ છીએ એમણે બહુ વ્યક્ત કરી છે સામાન્ય રીતે જ્ઞાનીઓ પોતાની અંતરંગ દશા ભાગ્યે જ વ્યક્ત કરે ત્યારે આ એક એવો જીવંત પાત્રોનો પ્રકાર ઉભો થયો છે બંને વચ્ચે કે ઘણી વાતો પોતાની દશાને વ્યક્ત કરે છે અને એ બહુ ઉપકારી થાય એવો વિષય છે જો સમજાય તો એમાં જે તત્વો મળ્યું છે કે જે આ વિષયનું અતિ અતિ સૂક્ષ્મ જ્ઞાન છે એ તત્વ છે એ દશા ઓળખાઈ જાય વ્યાસથી તો કામ થઈ જાય છે
જે કિતાબ તરીકે જોતો નથી જોતો ન જોઈએ હા
એવી જ વાત છે પોતાનું એકદમ અંતરંગ ખોલી નાખ્યું બીજો પ્રશ્ન પરમાત્મ સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે સિદ્ધ અને સંસારી જીવ સરખા છે ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કાંઈ બાદ છે કે કેમ એ પ્રકારનો પ્રશ્ન છે પરમાત્મ સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ, તે વાત વિચારવા યોગ્ય છે. આવો બીજો પ્રશ્ન છે, વ્યાપકપણે જે વેદાંતમાં લે છે ને, એવો એક પ્રશ્ન.
એક જ જીવ છે,
સર્વવ્યાપક. સિદ્ધ અને સંસારી જીવો ઉત્તર છે, પરિગ્રહમાં જે છે ને એ ઉત્તર છે.
સિદ્ધ અને એસા પ્રશ્ન કેને કિયા
હે તો સંપ્રદાય નહી, આત્મા કા સ્વરૂપ એસા નહી સમજાતા. હમ, એ વેદાંત વાલે અભિપ્રાય જૈસા પ્રશ્ન કેને કિયા હે. હા, પ્રશ્ન કિયા હે, એટલે કે યે બહોત વ્યાપક
અભિપ્રાય હે, મતલબ અન્ય જીવો કે સ્પષ્ટ કરે.
લલ્લુજી ને પ્રશ્ન કિયા હે, પ્રશ્ન તો લલ્લુજી ને કિયા હે, તો એક વ્યાપક અભિપ્રાય હે એસા, ઇસલિયે ઉસમે સ્પષ્ટીકરણ ચાહ હે. એક તો ક્યા ક્યા હુઆ હે કે સભી આત્મા મેં એક જાતિ સે પરમાત્માપણા હે, તો એ પરમાત્માપણા એક જાતિ સે હોને પર વ્યક્તિગત રૂપ ભિન્ન ભિન્ન હૈ કે એક જાતિ કા સબો મે એક 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 પદાર્થ કા હૈ, વાસ્તવ મે ક્યા હૈ, એ વાત સ્પષ્ટ કરવાનું ચાહતા હૈ.
ખુદ કો તો શાયદ એસી શંકા નહીં રહી હોગી, એસા ભી પ્રાય રહા હોગા અપના.
પ્રશ્ન તો પૂછા હૈ, હો સકતા હૈ શંકા હોવે ભી, કોઈ દિલ મે ઉંડે ઉંડે મન મે રહેવી હો તો પૂછ લે ભાઈ ઇસમે ક્યા હૈ. ભગવાને તો હતું જો મુસળિયાને લઈને, સિદ્ધ ને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે, એટલે એક સરખી સત્તા છે, અસ્તિત્વ એક સરખું છે, મૂળ મૂળ સ્વરૂપ એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે. આટલી વિશેષતા છે પર્યાયમાં. જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, અગ્નિપણે સરખી અગ્નિ છે, પણ વ્યક્તિપણે પ્રગટતા અને શક્તિ સત્તામાં પણ ભેદ છે. અગ્નિપણે સમ છે છતાં પણ વ્યક્તિપણે એટલે પ્રગટતા અને શક્તિ એટલે સત્તામાં સત્તાપણે શક્તિપણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, એક જાતિ છે. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર ધ્યાન શક્તિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. એટલે શું કે બેમાં તફાવત છે, તો પણ જે પ્રગટ સત્તા છે તે અપ્રગટ સત્તાવાનને પ્રગટ થવાનું નિમિત્ત થાય છે. જો વિચારે અને સ્તુતિ કરે, ધ્યાન કરે, બહુમાન કરે, ભક્તિ કરે, તો પોતાના આત્મા તરફ વધે.
સેન્ટેન્સ ઘણું મોટું એવું છે,
વિષયને સ્પષ્ટ કરવાની શક્તિ સામર્થ્ય. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર ધ્યાન સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા, એટલે પ્રગટ કરવા માટે તે સિદ્ધ સ્વરૂપનો વિચાર ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી
સિદ્ધ ની સ્તુતિ કરતા કઈ બાદ જણાતો નથી. એમને લખ્યું કે સિદ્ધ ની સ્તુતિ
તત્વની વાત ચર્ચા ધર્મ ચર્ચાની અંદર કોઈ વાતનું નુકસાન સમજાય છે કે જીવના પરિણામ આમ થાય તો જીવને આટલું નુકસાન થાય, જીવના પરિણામ આમ નુકસાન આમ થાય, ત્યારે બરાબર એમાં પોતાની જાતને કોઈ જોડે છે, પોતાની જાતને ઇન્વોલ્વ કરે છે, ત્યારે જીવનો સ્વભાવ નુકસાનને જરા પણ સહન કરવાનો નથી. એક માણસના હાથમાંથી એક 10 પૈસાનો સિક્કો નીચે પડી જાય તો લઈ ગયો, 10 પૈસાની શું વેલ્યુ છે? કોઈ એમ કે તમે સહેજ વળો તો હું 10 પૈસા આપું, બોલીએ કેવી વાત કરો છો? હાથમાંથી 10 પૈસાનો સિક્કો પડી ગયો હોય તો વળીને લઈ ગઈએ છે, બરાબર. એનો અર્થ શું થાય છે કે જીવ જરા પણ વગર જોતું નુકસાન સહન કરવા તૈયાર. આ જીવના સ્વભાવ બહારની વાત છે. એવી જ રીતે જ્યારે જીવને પોતે પોતાની જાતને જ્યારે જોડે છે કોઈ વાતમાં, અને એ રીતે ધર્મ ચર્ચા ચાલતી હોય છે, અને ત્યારે જીવને એમ થાય કે બસ આવું નુકસાન મારા હાથમાં એ મારે ન કરવું, ત્યારે જીવ પાછો મળે છે. તેવા પ્રકારના ભાવો પ્રાંતિ વિરાજનાથી જીવ પાછો વળે છે, એનું નામ ઉપશમ છે. ઉપશમ એનું નામ છે. વૈરાગ્યતા એ નિરસપણું છે, અને પાછો વળે છે એનું નામ ઉપશમ છે. આમ ઉપશમનો સાદો અર્થ શાંત થવું તે છે, પણ એ સ્થૂળ ભાષા છે. વાસ્તવ્યપણે તો જીવ પાછો વળે છે ત્યારે ઉપશમ ઉપશમે છે. ઉપશમ ભાવે જેમ કે 408માં છેલ્લી વાત, એક તણખલાના પણ બે ટુકડા કરી શકાતું ન કરી શકાતા નથી એમ જ્યારે જીવ જાણે છે ત્યારે ઉપશમ પામે છે. વૈસા નથી ઉપશમ પામે છે કે એ તો શરીરના આટલા કાર્યો કરે છે, સંસારમાં બીજા આટલા આટલા કાર્યો કરે છે, એમ એટલી બધી કરતા બુદ્ધિ એને પોસાય છે, દેહાત્મ બુદ્ધિને કરતા બુદ્ધિ. પણ જ્યારે એને એમ ખબર પડે છે કે અરે એ તણખલું છે એને બે ટુકડા કરવા એ જીવના અધિકારનો વિષય નથી, કેમ કે એ જળ છે ને આ ચેતન છે, ચેતનની ક્રિયા ચેતન કરે, જળની ક્રિયા ચેતન ન કરી શકે. તો એ સિદ્ધાંત ક્યાં લઈ ગયા કે કોઈ પણ કાર્ય કરવાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ છે એ એકદમ માર ખાઈ જાય છે, તૂટી જાય છે. જગતના કાર્યો કરતા બુદ્ધિ કરવાનું જે જોર છે એ જોર તૂટી જાય છે, એના ઉપર ફટકો પડે છે, ત્યારે ઉપશમ થાય છે. એનું નામ ઉપશમ છે. હવે એ દ્રષ્ટિકોણથી જ્યાં જ્યાં આ ઉપશમનો વિષય આવે, સિદ્ધાંતનો વિષય આવે, તો વિચારશો તો એ વિષય ઘણો સ્પષ્ટ થતો જશે. જ્યાં જ્યાં એ પ્રકાર આવે સ્પષ્ટ થતો જશે. ઉપશમનો ભાવ વધારે ને વધારે પાસે અનેક રીતે જીવનો ઉપશમ આવે છે. જેટલા જેટલા બોધના પ્રકાર છે, જેટલા જેટલા સિદ્ધાંતના પ્રકાર છે, એમાંથી ઉપશમ આવે છે. એ વિષય ઉપર જરા વિચાર ના ચાલે પ્રસંગ.
પત્ર સંપ્રાપ્ત થયો. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. શરીર છે એમાં સાતા અસાતાના વેદનનો પ્રકાર શરીર આશ્રિત છે. અને પ્રાય જીવોને અસાતા હોવાથી વેદનાને અસાતા થઈ છે. શરીર કેવું જોવામાં આવે છે? જ્ઞાન દ્રષ્ટિએ
તો તે વેદનાની ઓળખ છે. એમાં આખો સંસારી જીવના દૃષ્ટિકોણથી એક વિમુખ વિરુદ્ધ પ્રકારનો દૃષ્ટિકોણ છે. સંસારી જીવોને સર્વ પ્રકારના ભોગ ઉપભોગનું સાધન શરીર છે, અને તેથી શરીર સુખ તે જ સુખ, અને શરીર સુખ મુખ્ય રહેવું જોઈએ. પહેલું સુખ તે જાતે નહીં રહ્યા, પછી એમ કે ગમે એટલા પૈસા હોય, ગમે તેટલો પરિવાર હોય, પણ પોતાની જાતનું સુખ ન હોય એટલે શરીરનું સુખ ન હોય, જાત એટલે શરીર. તો આ બધું કાંઈ પોતાને કામમાં આવતું નથી. પૈસાથી કોઈ ચીજ વસ્તુ આવે છે, પણ પોતે વાપરી શકતો નથી, ખાઈ શકતો નથી, પી શકતો નથી. એટલે એક લૌકિકમાં તો કહેવત થઈ ગઈ કે પહેલું સુખ તે જાતે નિર્યા, નિર્યા એટલે તંદુરસ્ત, નિરોગીતા. તો સંસારી જીવને શરીર છે તે સુખનું સાધન, મુખ્યપણે સુખનું સાધન શરીર, અને શરીર સર્વસ્વ થાય છે, અને શરીરની જાળવણી, શરીરનું જતન, શરીરને બચાવવું, અને આખું જીવનનો આધાર જ શરીર થઈ જાય છે. જીવન જીવવાનું કેન્દ્ર સ્થાન શું? તો કે શરીર. આ સંસારની હાલત છે. એની સામે જ્ઞાન દ્રષ્ટિની અંદર આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ શરીર, તો કે શરીર તો વેદનાની મૂર્તિ છે. કોઈ કોઈ શાસ્ત્રમાં તો શરીરને દુશ્મન કહી દીધું છે, કોઈ કોઈ શાસ્ત્રમાં તો શરીરને આત્માનો દુશ્મન જ કીધું છે. કેમ કે વધારેમાં વધારે કર્મ બંધન જીવ શરીર આશ્રિત ભાવે કરે છે, શરીરના પરિણામે કરે છે. શું માટે આત્માનું વધારે ગુરુ થવામાં એક પ્રધાન નિમિત્ત ગણીને શરીરને દુશ્મન ગણે છે કોઈ કોઈ શાસ્ત્રકાર. એક નિમિત્ત પણ એ વાત છે, પણ એમ કહીને શરીર પ્રત્યેનું જે પોતાનું લક્ષ્ય છે એને દૂર કરવું છે એમ જોરથી કહેવું છે. એટલે અહીંયા કહે છે કે યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. તો કોઈને કોઈ વેદના, કંઈક આ રોગ થયો, એ મટ્યો, તો બીજો થયો, બીજો થયો, તો કોઈ ત્રીજો રોગ થયો, કાંઈ ને કાંઈ રોગનું વેદનાનું ચાલવા પણ રહે છે. સમયે સમયે જીવ તે દ્વારા એ વેદના જીવે દે છે. શરીર દ્વારા જીવ સમયે સમયે વેદનાને વેદે છે, સાતાને વેદે છે. ક્વચિત સાતા અને પ્રાય અસાતા જ વેદે છે. આતા તો ક્વચિત જ હોય છે. જીવનની અંદર જો બંને પાસાનો જમે ઉધાર સરવાળો કરવામાં આવે તો સાતા તો ભાગ્યે જ વેદાય છે, પ્રાય તો જીવ શરીર દ્વારા અસાતાને જ વેદે છે. પ્રશ્ન પૂછો, ભાઈ તમને રોગ છે? કોઈ કહેશે કે હા મને ફલાવા, બીજાને પૂછો. લગભગ 99 માણસ એમ કહે છે કે હું કોઈને કોઈ રોગથી ગ્રસિત છું.
બહારમાં લાગે સાતાનો ઉદય વધતો હોય એવું જ લાગે છે. સાતાનો ઉદય કહું હોય, કોકને હોય છે મને, ક્યારેક હોય, ક્યારેક રોગ થાય છે, સામાન્ય એવી
ક્યારેક નહીં, લગભગ રોગ મુક્ત શરીર કોઈને લગભગ જોવામાં
આવતું છે. જોવામાં એવું લાગે માણસો
એવા માણસો જોયા છે કે દેખામાં એવા સરસ તંદુરસ્ત લાગે, સમજાય એમ લાગે કે આ માણસની તંદુરસ્તી ઘણી સારી છે. ત્યારે એને પૂછે કે તમને તો કાંઈ લાગતું નથી, તો કે નાના ભાઈ હું મને આમે છે ને આમે છે, આમે છે ને આમે છે, ત્રણ વાત બીજી મૂકી દે. એ ઉપરથી અનુમાન થાય છે કે લગભગ કોઈ ભાગ્યે જ કોઈનું શરીર રોગમુક્ત હોય છે, લગભગ આ પરિસ્થિતિ છે. આ તો એમણે પણ એ જ સરવાળો કાઢ્યો છે, ક્વચિત સાતા અને પ્રાય અસાતા જ જીવ વેદે છે, દેહ મારફત શરીર મારફત અસાતા જ વેદે છે. માનસિક અસાતાનું મુખ્યપણું છતાં, શું માનસિક અસાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિમાનને જણાય છે. હવે માનસિક અશાંતા તો એટલી બધી છે જીવોને કે એમાં તો એક કેસ બાદ રાખવા જેવો નથી સંસારમાં. શ્રીમંતમાં શ્રીમંત માણસ, રાજાથી માનીને પ્રધાનથી માનીને કોઈ પણ માનસિક અશાંતાને રહેતો નથી તો પ્રશ્ન જ નથી. પણ જણાય છે કોને કે સૂક્ષ્મ દ્રષ્ટિવાન છે, સમ્યક દ્રષ્ટિ છે એને એ જણાય છે કે જીવ કેટલી ઉપાધિ વરે છે, કેટલી ઉપાધિથી વર્તી રહ્યો છે. મનમાં જે ઉપાધિ ભાવ ધારણ કરે છે એ ઉપાધિ ભાવ ધારણ કરતી વખતે પોતાના પરિપૂર્ણ ત્રિકાળ નિરુપાધિક સ્વરૂપને બિલકુલ ભૂલીને એકાંતે ઉપાધિમાં તન્મય થઈ જાય છે. પછી ઉપાધિ નાની કે મોટી એવી જે વાત છે, પણ એકાંતે ઉપાધિ તન્મય થઈ જાય છે અને એને લઈને જે માનસિક અશાંતા વર્તી રહી છે એ તો કોકને જણાય છે. એટલે સમ્યક દ્રષ્ટિમાન જીવને જે જણાય છે. માનસિક અશાંતાનું મુખ્યપણું છે એટલે એ તો મુખ્યપણે વર્તે જ રહી છે, પણ તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિમાનને જણાય છે. શારીરિક અશાંતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિમાનને પણ જણાય છે, કારણ કે તો વેદના છે એટલે એમાં તો સ્થૂળ જ્ઞાન છે એને પણ એ ખબર પડે છે કે મને વેદના છે, મારે મટાડવો છે, આ રોગ મને થયો અને મારે મટાડવો છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધનથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. જે વેદના પૂર્વે પોતે સુદ્રઢ એટલે તીવ્ર વિપરીત ભાવથી એ કર્મ બાંધ્યા છે અને બંધન કર્યું છે એનો ઉદય પ્રાપ્ત થતાં પછી ગમે તે આવે ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ એને રોકવા સમર્થ નથી. કર્મનો નિયમ છે, ઉદયાવળીમાં આવેલા કર્મમાં ફેરફાર નથી થતો. સંક્રમણ થાય છે કે અપકર્ષણ થાય છે એ કોનું થાય છે કે ઉદયમાં ન આવેલા કર્મ જે સત્તામાં હોય છે એનું સંક્રમણ કે અપકર્ષણ થાય છે. અપકર્ષણ એટલે સ્થિતિ ઘટી જવી, એની તીવ્રતા ઘટી જવી એને એને અપકર્ષણ કહે છે. ઘટવું તો અપકર્ષણ, વધવું તેને ઉત્કર્ષણ કહે છે. અને સંક્રમણ એટલે પ્રકૃતિ બદલી જવી કે પાપની પ્રકૃતિ પુણ્યમાં બદલી જાય, પરમાણુ ત્યાં ને ત્યાં રહીએ પણ અંદરની પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય, પરમાણુ ત્યાંના તે બંધાયેલા રહીએ. તે જ પરમાણુ જે પરમાણુ પુણ્ય પાપ કરતાથી બાંધા હોય તે જ પરમાણુ પુણ્ય પ્રકૃતિવાળા થઈને ઉદયમાં આવે, ઉદયમાં આવે ત્યારે. પણ એ ક્યાં સુધી? ઉદયમાં ન આવ્યા હોય ત્યાં સુધી, અથવા ઉદયાવલીમાં ન આવ્યા હોય ત્યાં સુધી. ઉદય પહેલાં થોડો કાળ ઉદયાવલીમાં છે, એ કાળમાં પ્રવેશી જાય જે કર્મ ઉદયમાં આવવાના હોય, પછી એમાં કોઈ જાતનો ફેરફાર. ઉપરથી ઇન્દ્ર આવે તો ન થાય ને જીનેન્દ્રથી પણ ન થાય. આ તો છે ને કોઈ કોઈને બચાવી શકે, આવેલાને બચાવવાનો પ્રશ્ન નથી રહેતો. જે ઉદયમાં ન આવ્યા હોય એમાં જે કાંઈ ફેરફાર થાય એ પોતાના પરિણામથી થાય, બીજાના પરિણામથી નથી થતું. હવે તો શું લેવું છે કે કોઈ કોઈને મદદ કરે તો એની મદદ પહોંચે છે કે નહીં એ પ્રશ્ન. એનો પૂર્વકર્મ હોય તો મદદ કરનારને નિમિત્ત પણ ત્યાં ગોઠવાઈ જાય છે, નહીં તો કોઈ પરિણામ કામમાં આવે. આ તો લોકો અન્ય મતમાં જે માને છે અથવા જૈનોમાં પણ હવે જે આ પદ્માવતીને ક્ષેત્રપાલનું કાર્ય કાર્ય બધું જોયું ને ઈડરમાં, ગામમાં, ઈડર ગામમાં દિગંબર સંપ્રદાયમાં, સ્વતાંબર સંપ્રદાયમાં અને સ્થાને બધે આ ભૂત વળગી ગયું કે કોઈ રીતે પણ આપણને દેવો મદદ કરે કે દેવી મદદ કરે એટલા ગયું. અહીંયા એમ કે છે કે જો સત્તામાં રહેલા કર્મ છે એમાં ફેર પડવો હોય પ્રતિકૂળતામાં તો એ તારા જ પરિણામથી પડશે. કેમ કે સત્તામાં રહેલા પરમાણુને કોઈ બીજા ફેરવી દે તો બનવાનું છે, તારા જ સવળા પરિણામ થશે તો એની અંદર ફેરફાર થશે. હવે જે ઉદયમાં આવી ગયા તો ઉદયમાં આવી ગયા તો એને ઇન્દ્ર ચંદ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ એને ફેરવી શકે એવું નથી, એને તો એમાં તો પ્રશ્ન જ નથી કે કોઈ ફેરફાર કરી શકે. એટલા માટે આયુષ કર્મનો તો બહુ સ્પષ્ટ દેખાય છે, આયુષ કર્મના દાખલા તો એવા દેખાય છે. તો માણસ વાત કરતાં કરતાં પણ આયુષ પૂરું કરે છે, જમતા જમતા પણ આયુષ પૂરું કરે છે, અને તંદુરસ્તમાં તંદુરસ્ત શારીરિક અવસ્થામાં પણ આયુષ પૂરું કરતા જોવામાં આવે છે. એવા માણસો જોવામાં આવે છે, લાલ બુંદી જેવું શરીર હોય, એમ થાય કે આને તો કાંઈ વાંધો નથી, બધા સુખાય ત્યાં ખલાસ. એવા તો શું થાય છે, આયુષ તો ઉદયમાન છે, જે સમયે પૂરું થવાનું એ જ સમયે પૂરું થવાનું, પછી ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પ્રવૃત્તિ હોય એની સાથે એને કાંઈ સંબંધ નથી. એને કોઈ વૈદ ડૉક્ટર આવીને કે કોઈ દેવદેવી આવીને એને ટકાવી શકે, રાખી શકે, મંત્રતંત્ર જંત્ર કામ કરી શકે કે કાંઈ નહીં. આ વેદાંતમાં તો એવી માન્યતા છે, આજે યોગના પ્રયોગ કરે છે ને શ્વાસોશ્વાસ, એ લોકોમાં એવી માન્યતા છે કે દરેકનું આયુષ્ય છે એમાં શ્વાસોશ્વાસની ગણતરી છે, કે આ માણસ 8000 શ્વાસ લેશે. તો એ લોકો શું કરે છે કે શ્વાસને જે જેના રેસ્પિરેશનનો રેટ હોય છે એને બદલે છે પ્રયોગથી. કેવી રીતે કે ભાઈ ધીમે ધીમે શ્વાસ લ્યો, ધીમે ધીમે છોડો, એ પ્રેક્ટિસ કરતાં કરતાં પછી એ શ્વાસ લીધેલો જે છે પવન, એ પવનની અંદરમાં રોકો, અને પછી રોકવાની પણ પ્રેક્ટિસ ચાલે છે, વધારે રોકો, ઘણું રોકો, ઘણું રોકો, એમ કરતાં કરતાં આપણું એટલું આયુષ્ય વધી જશે. જેટલું પ્રાણાયામ કરવામાં આવશે અને જેટલા શ્વાસ રોકવામાં આવશે એટલું આયુષ્ય સામે વધશે. આ ગણતરીએ પણ એ લોકો પ્રયોગ કરે છે, એ વાત ખોટી છે. ગમે ત્યારે ચાલે, શરીર છોડતા એક એક જ સમય લાગે, બીજો સમય ના લાગે, એમાં કોઈ ફેરફાર નથી. તેને રોકવા કોઈ સમર્થ નથી, તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ, અથવા તે ઉદયમાંથી જીવે પસાર થવું જ રહ્યો, એ ઉદય જ ના આવે એમ કરી શકાતું નથી. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતથી વેદે તો પણ કાંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. પછી અજ્ઞાન દ્રષ્ટિ જીવો એટલે શું છે, જેને કાંઈ એ વિષયની ખબર નથી, ને પોતાને મને પ્રતિકૂળતા આવી છે, મને રોગ થઈ ગયો છે એમ ઘણા ખેતથી એટલે આકુળતા કરીને વેદે છે, તો કે તેથી આકુળતાને કારણે વેદના ઓછી નથી થઈ જતી, અને આકુળતા કોઈને કરવી પણ નથી, પણ છતાં થઈ જાય છે, થઈ જાય છે તો તેથી કાંઈ વેદના ઓછી થઈ જાય છે એવું તો બનતું નથી, કે બંધ થઈ જાય છે, જતી રહે છે એવું પણ બનતું. જ્યારે સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વિજ્ઞા વધી જતી નથી. સમ્યક દ્રષ્ટિ જીવો છે એ ભેદ વિજ્ઞાનને લીધે તે વખતે જ્ઞાતા દ્રષ્ટા લઈને એને વેદે છે, તો એથી કોઈ એ વિજ્ઞા એને વધતી નથી, કે એને વિજ્ઞાનનો વધારે અસર થાય છે એવું કાંઈ નથી. પણ એ વખતે પહેલાં અજ્ઞાની જે ઘણા બંધનું કારણ કરે છે આ નવા બંધનું કારણ થતું નથી, આ ફાયદો છે. પરંતુ પૂર્વની બળવાન નિર્જરા થાય છે, ઉલટાની એ વખતે નવું બંધવાને મને નિર્જરા થઈ જાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે, આત્માર્થી જીવને આ રીતે જ્યારે પણ કોઈ રોગનો ઉદય આવે, વેદના થાય, ત્યારે શાંત ભાવે તેમાંથી પસાર થવું અને આકુલતા ન કરવી એ જ કર્તવ્ય છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. આખું અવતરણ ચિહ્નમાં લીધું છે એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે, અનુપ્રેક્ષણ એટલે વારંવારની ભાવના, બાર અનુપ્રેક્ષા છે ને, વારંવાર ભાવના થાય એને અનુપ્રેક્ષણ કહે છે. અથવા જાગૃતિપૂર્વક એમ થયા કરે કે હું નાયક આત્મા છું, શરીર આદિ તે હું નથી, વેદના તે શરીરની પર્યાય છે, મારા જ્ઞાયક સ્વરૂપમાં એનો પ્રવેશ નથી, એનો સંબંધ નથી, મારા જ્ઞાયક સ્વરૂપને એ બાધા કરી શકતી નથી, તેમ હું શાશ્વત હોવાથી મને કાંઈ મારો નાશ કરી શકતી નથી, બાધાય ન કરી શકે, નાશ પણ ન કરી શકે, એવું મારું જ્ઞાયક સ્વરૂપ છે, એમ પોતાના જ્ઞાયક સ્વરૂપ પ્રત્યે જવાનો પ્રયત્ન કરે આત્માર્થી જીવ, તો એ આત્માર્થીની જાગૃતિ છે અથવા એનું અનુપ્રેક્ષણ હોય છે. આવું આત્માર્થીનું પરિણમન કેવું હોય છે કે જ્ઞાનીને પરિણમન હોય છે એને અનુસરતું પરિણમન આત્માર્થી હોય છે, તો તે આત્માર્થી આગળ વધીને જ્ઞાની થાય છે. ફેરથી અસાતાના કાળમાં આવે, રોગના કાળમાં એવા કર્મ બાંધે કે તેવો અને તેથી વધારે બીજો રોગ થઈ જાય, એવા જ નવા કર્મ થી બાંધે છે. વર્તમાન દુઃખથી છૂટવું હોય, ભવિષ્યના કર્મ બંધન દયમાં આવે ને એવા ભવિષ્યના દુઃખથી છૂટવું હોય, તો એક જ વાત છે કે પોતે પોતાના સ્વભાવનું અનુપ્રેક્ષણ કરે અથવા સ્વભાવની જાગૃતિ રાખે, આ એક જ કર્તવ્ય છે. એથી વિશેષ વાત લીધી છે બહુ સારી 913માં. હનુમાનીદાસ ઉમેદરામ કરીને મેધાવી ગામના મોક્ષુ છે, એને પત્ર લેખા છે, એને શારીરિક અસાતાનો એકદમ ઉદય આવ્યો છે એ સંબંધમાં પત્ર લેખા છે, એટલે વિષયનું અનુસંધાન 927 છે એ જ વિષયનું અહીંયા અનુસંધાન છે. પત્ર સંપ્રાપ્ત થયું, અત્રે સમાધિ છે. અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વિધવામાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો. કોને? હનુમાનીદાસભાઈને. તમને એમ કે અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે એવા સમાચાર મળ્યા છે અને એ અસાતાના ઉદયમાં તમે શાંતિ રાખો છો એ જાણીને સંતોષ થયો છે. આવા અમુક વૃક્ષો હતા, એમના પરિચિત હનુમાનીદાસભાઈના પુત્રો બહુ ઓછા જોવા મળે છે, છતાં આ એક પત્ર એવો છે કે એમ કહી શકાય કે આના જેવો બીજો એક પત્ર નથી. આ એક જ પત્ર એવો છે, એટલા મોટા ગ્રંથ કે આની બરાબર એમાં કોઈ પત્ર ગોતું હોય તો ન મળે, એવો સરસ પત્ર આ હનુમાનીદાસ. વિષય તો સાતા સાતાથી શરૂ થયો છે પણ પછી જે આત્મામાં સ્વરૂપ પ્રાપ્તિની જે વિધિ છે એ વિધિનો વિષય બહુ સારો મળ્યો છે. પારમાર્થિક વિષય જે ગોપાળુદેવે આ જગ્યાએ લખ્યો છે આટલી સૂક્ષ્મમાં કોઈ પત્રમાં નથી, એક સમયની પર્યાયનું ભિન્નત્વ કરવાનો વિષય આ પત્રમાં આવે છે, બાકી ક્યાંય એટલી બધી વાત નથી અમીજીની સૂક્ષ્મ વાત. તો પ્રારંભમાં જ એમ લખે છે કે તમને અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે અને તમે શાંત સ્વભાવથી વિદો છો એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. સારું, ચાલો, આ એક લાયક મુમુક્ષુ જીવ છે, અચિંતે કોઈ રોગની પરિસ્થિતિ ઊભી થઈ છે અને બહુ સારા પરિણામ એમના રહે છે, એ સંતોષ પ્રાપ્ત છે. હવે એ વિષય ઉપર પોતે બહુ સારી વાત કરે છે. 927 કરતાં 913માં સાતા સાતાના વિદેની વાત વધારે સારી આવી છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અથવા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ઠીક, તમારા વિચારથી જુદી વાત છે ને? ના ના, એ ખોટું લાગે છે. એક માણસને તમે જુઓ તો આ માણસ તો બહુ સુખી છે, એ તો ઘણો પૈસો છે, મોટર બંગલા છે, વાડી વજીફા છે, નોકર ચાકર છે, પાણી માગે તો દૂધ મળે છે, ફલાણું છે, ઢીકણું છે, પણ એવું સુખી એ ખરેખર સુખી નથી હોતા. કેટલી જાતના પ્રોબ્લેમ અને કેટલી જાતની સમસ્યા અને અનેક જાતની ઉપાધિથી ગ્રસિત હોય છે, અનેક કાર્યોમાં, પોતાના વ્યાવસાયિક કાર્યોમાં. એ ઉપરાંત શરીરની અસાતા તો વળી જુદી, પણ માનસિક અસાતા તો તોબા પોકારી જાવ. ડાક્ટર કીધું પેલા રમેશભાઈનો, આપણે જયંતિલાલ વાલજી બેઠા તો એના ભત્રીજા છે, મુંબઈમાં છે અત્યારે, પેલા કલકત્તામાં, પૈસા બહુ થઈ ગયા છે, ત્યાં વાંચનમાં આવ્યા હતા દાદા. પછી ઘરે આવો નિર્ણાતે વાત કરી છે, એક દિવસ ગયા તો કે 5 લાખ રૂપિયા આવે જાય એનો મને કાંઈ ફરક શોખ નથી. એટલે વેપારનું વોલ્યુમ એવું છે કે હાલતા 5 લાખ રૂપિયાનો નફો કરી લઈએ છીએ કે હાલતા 5 લાખ રૂપિયાનું નુકસાન કરી લઈએ છીએ, એ તો એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. પણ ક્યાંય શાંતિ નથી. ઉંમર તો મારા કરતાં થોડી નાની હશે, 50 આસપાસની ઉંમર હશે, વધારે ઉંમર નહીં, 50 આસપાસની ઉંમર હશે, પણ ક્યાંય શાંતિ નથી. કોઈ રીતે આ શાંતિ માટે એવું કરવું છે કે શું આ પરિસ્થિતિમાં એને તમે બહારથી જુઓ તો એમ લાગે તો આને શું માનો છો, એવી રીતે એને રહેણી કરણી બીજું ત્રીજું ઘરમાં જુઓ તો તમને એમ થાય કે આપણને તો ઘણો વૈભવ છે, મનમાં તો એમ થાય અશાંતિ અશાંતિ. કોઈ રીતે શાંતિ એટલે બહારના દેખાવથી લોકોને બહારની અનુકૂળતાથી સુખ છે એવા અભિપ્રાયથી બીજાને જોવે છે, એવો અભિપ્રાય પોતે કરી રાખ્યો છે કે બહારની અનુકૂળતાઓ હોય એ બધા સુખી, તો એ રીતે બીજાને સુખી જોવે છે અને પોતાની અનુકૂળતાઓ ઘટે છે ત્યારે પોતાને દુઃખી જોવા માંડે છે. પણ એ જરાય સુખી નથી હોતા, એ તો તમે કોઈની બી નજીક જાઓ કર્મવશાત સાતા અસાતા નો ઉદય અનુભવ્યા કરે છે, અનુભવ્યા જ કરે છે, અને જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત ક્યારેક અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, તો પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદા બયા જ કરતો હોય છે. આમાં શું વિજ્ઞાન શું છે એ વિચારવા જેવું છે કે આ જીવ છે એ સ્વભાવે કરીને નિરુપાધિક સ્વભાવ વાળો તત્વ છે, પદાર્થ છે, કે સ્વભાવમાં જ એને કોઈ ઉપાધિ નથી. જો એ જીવ પોતાના નિરુપાધિક સ્વભાવમાં રહે, સ્વભાવમાં રહે એટલે એના આલમ બને રહે, તો એ નિરાકુર શાંત પરિણામે પોતાના પરિણામ વેદ્યા કરે. એ જીવ પર પદાર્થમાંથી કાંઈ આવતું નથી અને પોતામાંથી કાંઈ પર પદાર્થમાં જતું નથી, એવી વાસ્તવિક પરિસ્થિતિ હોવા છતાં એ જીવ જ્યારે પર પદાર્થ સંબંધીની ઉપાધિ વહોરે છે, ઉપાધિ ધારણ કરે છે અને ઉપાધિ વહોરી એમ કહેવાય. વહોરવાનો અર્થ શું કે કારણ વગર ક્લેશ કરવો એનું નામ વહોરવું. જેમ કે બે માણસ અજાણ્યા લડે છે, પોતે પસાર થતી વખતે કોઈ એક અજાણ્યા માણસનો પક્ષ લઈને બીજા માણસ સાથે જતે ઝઘડો કરી લે, ઝઘડો પહેલાંનો છે, પોતે માથે ઉડી લે કે તું કેમ એને અન્યાય આવી રીતે બોલ્યો, કેમ ત્યાં એને અન્યાય કર્યો, એમ કરીને પોતે જ ઝઘડો કરી લીધો.